આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણી સાથે છે ગુજરાતી સાહિત્યના એક ખરેખર ખૂબ પ્રભાવશાળી કવિ અને વિવેચક ત્રિભુવનદાસ લુહાર. આપણે સૌ એમને સુંદરમ તરીકે ઓળખીએ છીએ અને એમનો એક અત્યંત મહત્વનો દિશાસૂચક લેખ છે વિવેચન દ્રષ્ટિ. આ લેખ આમ તો એમના પુસ્તક અર્વાચીન કવિતાની પ્રસ્તાવના તરીકે લખાયેલો, પણ એનું પોતાનું મહત્ત્વ એટલું બધું છે ને કે ગુજરાતી કાવ્યમીમાંસાનો એ જાણે આધારસ્તંભ ગણાય છે. તો આજે આપણો હેતુ છે સુંદરમજીની કાવ્ય અને એના વિવેચન અંગેની જે દ્રષ્ટિ છે એને સમજવાનો, મતલબ કે કવિતાનું સાચું સ્વરૂપ શું, એનો હેતુ શું હોવો જોઈએ અને જીવનની જે બીજી પ્રવૃત્તિઓ છે એની સાથે એનો સંબંધ કેવો છે, એમના તર્કો શું છે. ચાલો આમાં જરા ઊંડા ઉતરી.
ચોક્કસ. સુંદરમ આ લેખમાં એટલે કાવ્યના સ્વધર્મની બહુ સશક્ત રજૂઆત કરે છે. એમનો જે કેન્દ્રનો તર્ક છે ને એ છે કે કવિતાનું અંતિમ અને શું કહેવાય અનિવાર્ય લક્ષ્ય તો રસ, સૌંદર્ય અને આનંદની અનુભૂતિ કરાવવાનું જ છે. આ એનો પોતાનો આગવો ધર્મ છે, સ્વધર્મ. આ સિવાયનું બીજું બધું પછી ભલે એ નીતિબોધ હોય કે સમાજ સુધારણા કે બીજો કોઈ ઉદ્દેશ, એ બધું કાવ્ય માટે ગૌણ છે, અથવા તો કહો કે એના મૂળ સ્વભાવથી વિપરીત છે. આ વિચાર જ એમના આખા વિવેચનનો પાયો છે.
તો આ સ્વધર્મ એટલે ખરેખર શું? સુંદરમ આટલો બધો ભાર શા માટે મૂકે છે કે કવિતા એ બીજું કશું નહીં પણ
રસ, સૌંદર્ય, આનંદ જ આપવા જોઈએ? બરાબર. એમનો મુદ્દો એ જ છે કે કવિતાનું મૂળભૂત પ્રાથમિક કાર્ય જ આ છે, આનંદ અને સૌંદર્યની સિદ્ધિ. એ જેનો સ્વભાવ છે અને એ જેનો પરમધર્મ. એ ભારપૂર્વક કહે છે કે વાચક હોય, વિવેચક હોય કે પછી કવિ પોતે હોય, એ બધા કાવ્યને સાચો ન્યાય ત્યારે જ આપી શકે જ્યારે એ કાવ્યના આ મૂળ તત્વને વફાદાર રહે, એટલે કે રસ, સૌંદર્ય, આનંદની નિર્મિતિને. આ સિવાય બીજું જે કંઈ પણ કવિતા પાસે કરાવવાની કોશિશ થાય એ બધું ઇતરથા છે, એટલે કે અન્યથા, કાવ્યના સ્વભાવથી વિપરીત, એટલે જ અનૈસર્ગિક, કૃત્રિમ. અને એ આ બાબતે ચેતવે પણ છે, ખબર છે? ઇતિહાસમાં આવું બહુ બન્યું છે. વારંવાર કળાને, એ કવિતા હોય કે બીજું કંઈ, બીજી સત્તાઓ, ધર્મ, નીતિ, સમાજ, રાજકારણ, એ બધાએ પોતાના કાબૂમાં લેવાની કોશિશ કરી છે, પોતાના હેતુ માટે વાપરવાની. સુંદરમ લખે છે એમ, થોડું પણ વર્ચસ્વ ધરાવતી કોઈ પણ પ્રવૃત્તિ હોય ને એ કળાને પોતાના અંતઃપુરમાં સ્થાન આપવા જાણે બૂમરાણ મચાવે છે.
બરાબર.
પણ આવા પ્રયાસોથી થયું શું? કળા અને પેલી પ્રવૃત્તિઓ બંનેને નુકસાન જ થયું છે. આની પાછળ એ માનવ સહજ અજ્ઞાન અને અહંભાવ, પેલો ઈગો હોય ને, એને જવાબદાર ગણે છે. અને ખાસ કરીને જ્યારે કોઈ પ્રવૃત્તિ પરમાર્થ કે જનકલ્યાણનો મોટો દાવો કરતી હોય ત્યારે તો એનો અહંભાવ વધુ ઉગ્ર બની જાય, એલું અજ્ઞાન વધુ જોખસી બને, કારણ કે એ કળાના નાજુક સ્વરૂપને સમજી જ નથી શકતી.
આ બહુ જ મહત્વનો મુદ્દો છે અને ઊંડો પણ છે. એટલે કે જે પ્રવૃત્તિઓ કળાને સુધારવા કે વાપરવા માંગે છે એ કદાચ પોતે જ કળાના મૂળ કાર્યને, એની શક્તિને સમજી નથી શકતી. સુંદરમ એવું પણ કહે છે ને કે ધર્મ, નીતિ, રાજકારણ જેવી પ્રવૃત્તિઓ છે એમનો અંતિમ હેતુ પણ કદાચ માણસને સત્ય અને આનંદ તરફ લઈ જવાનો જ હોય છે, પણ એમની રીત અલગ છે. ઘણીવાર આડકતરી હોય, કુંઠિત હોય, જ્યારે કળા એ શું આ કામ સીધું કરે છે?
હા, બિલકુલ. સુંદરમનો મુખ્ય દાવો જ એ છે કે કળા આ કામ સીધે સીધું કરે છે, પ્રથમતઃ કરે છે, એટલે કે પ્રાઇમરીલી, સૌથી પહેલાં એ જીવનના દૃષ્ટ અને સૃષ્ટ તત્વોનો આધાર લે છે, એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ, જે પ્રત્યક્ષ છે અને જે રચાયેલું છે એનો. પણ એમાં એ અદૃષ્ટ અને અસૃષ્ટ તત્વો ઉમેરે છે જે દેખાતા નથી, જે હજી અનુભવાયા નથી, જે કવિની કલ્પનામાં છે. અને આ બધાને ભેળવીને એ સીધો જ રસાનુભવ અને આનંદાનુભવ કરાવે છે.
અચ્છા.
એટલે સુંદરમની દૃષ્ટિએ કળા માત્ર સ્વાયત એટલે કે ઓટોનોમસ એટલી જ નથી, પણ બીજી સ્થૂળ વ્યવહારિક પ્રવૃત્તિઓ કરતાં ઘણી વધુ સૂક્ષ્મ છે, વ્યાપક છે અને જીવનના ગહન મર્મ સુધી પહોંચનારી લોકોત્તર પ્રવૃત્તિ છે.
લોકોત્તર એટલે?
એટલે સામાન્ય લૌકિક વ્યવહારથી પર, કંઈક ટ્રાન્સેન્ડેન્ટલ જેવું.
ઓકે.
અને અહીંયા સુંદરમ એક આમ જુઓ તો ક્રાંતિકારી વિચાર મૂકે છે, એ પરિસ્થિતિને ઉલટાવી નાખે છે. એ કહે છે કે રાજકારણ, સમાજ કે નીતિશાસ્ત્રે કળાને પોતાના તાબે કરવાને બદલે ઉલટું કળા પાસેથી શીખવાની જરૂર છે.
અરે વાહ.
હા, કળાના સૌંદર્યને, એની સંવાદિતાને, એની સૂક્ષ્મતાને અપનાવીને આ પ્રવૃત્તિઓએ પોતાની વિરૂપતા, મલિનતા, શુષ્કતા, જડતા અને કઠોરતા દૂર કરવાની છે. સુંદરમના મતે તો આ પ્રવૃત્તિઓએ કળા પાસેથી નવા સંસ્કાર અને નવી દીક્ષા લેવાની છે, કારણ કે કળા જ જીવન વ્યવહારને સંસ્કાર સંપન્ન, સંવાદમય અને સૌંદર્યમંડિત બનાવી શકે છે.
વાહ, આ તો ખરેખર કળાને બહુ જ ઊંચા સ્થાને મૂકે છે, જીવનને સુધારનારી શક્તિ તરીકે જુએ છે. પણ શું સુંદરમ કળાની મર્યાદાઓ વિશે કંઈ કહે છે? મતલબ શું કળા હંમેશા આટલી શુદ્ધ અને ઉન્નત જ હોય? કળાકાર પણ આખરે તો માણસ છે ને.
હા હા, સુંદરમ એ બાબતે પણ વાસ્તવવાદી છે. એ સ્વીકારે છે કે કલાકાર પોતે પણ સામાન્ય માણસ જેવો, પ્રાકૃત જ જેવો હોઈ શકે છે, અને એનામાં જે નબળાઈઓ હોય, અજ્ઞાન, અહંકાર, વાસનાઓ, એ કલામાં પણ પ્રવેશી શકે છે. અને જ્યારે કળા પોતાના સ્વધર્મમાંથી ચ્યુત થાય છે, એટલે કે ભટકે છે, ત્યારે જ બીજી પ્રવૃત્તિઓને એના પર હાવી થવાનો મોકો મળે છે. એટલે સુંદરમ એ પણ કહે છે કે કળાએ પણ પોતાનો મોક્ષ, પોતાની શુદ્ધિ સાધવાની છે. જીવનની કોઈ પણ દિશામાંથી આવતા પ્રકાશ કે પ્રબોધને એણે વિનમ્ર ભાવે સ્વીકારીને આત્મસાત કરવો જોઈએ, પણ પોતાના સ્વધર્મને છોડ્યા વગર.
સમજાયું. એટલે કળા શ્રેષ્ઠ છે, પણ એણે સતત પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખવી પડે છે. સારું, તો પછી મૂળ પ્રશ્ન પર પાછા આવીએ. કાવ્ય આ રસ, સૌંદર્ય, આનંદનું નિર્માણ કરે છે કઈ રીતે? એ અનુભવનું સ્વરૂપ કેવું હોય છે? એની પરાકાષ્ઠા શું છે જે કવિ અને વાચક બંને ઝંખે છે?
જુઓ, આ પ્રશ્નના જવાબમાં સુંદરમ નિબિડતાનો ખ્યાલ રજૂ કરે છે. આ ખૂબ જ મહત્વનો અને મૌલિક ખ્યાલ છે. નિબિડતા એટલે શું? એનો શાબ્દિક અર્થ થાય ઘનતા, સઘનતા, તીવ્રતા, એકરસતા. ઇન્ટેન્સિટી, ડેન્સિટી, પ્રોફાઉન્ડ ફ્યુઝન. એને સમજાવવા માટે એ શેરડીનું બહુ જ સુંદર અને સચોટ દ્રષ્ટાંત આપે છે.
હા, એ મેં વાંચ્યું છે.
હા, જેમ શેરડીમાં જમીનમાંથી શોષાયેલો રસ મૂળિયામાંથી દાંડીમાં ઉપર ચઢતા ચઢતા અમુક ઊંચાઈએ પહોંચે અને એક અકળ પ્રક્રિયાથી મીઠાશમાં, શર્કરામાં પરિવર્તિત થઈ જાય છે, તેમ કાવ્યમાં ત્રણ મુખ્ય તત્વો છે: શબ્દ, લય અને તત્વ.
તત્વ એટલે?
તત્વ એટલે કાવ્યનો અર્થ, વિચાર, ભાવ, દર્શન, રહસ્ય, જે કંઈ એ કહેવા માંગે છે તે.
ઓકે,
તો આ ત્રણેય શબ્દ, લય અને તત્વ એક અગમ્ય, અપૃથક્કરણીય પ્રક્રિયા દ્વારા, એટલે કે જેને છૂટા ન પાડી શકાય એવી રીતે એકબીજામાં ઓગળી જાય છે, એક રૂપ બની જાય છે. જ્યારે આ ત્રણેય તત્વો આ રીતે એકાકાર થઈને એક ઉત્કટ, ઘન, તીવ્ર, નિબિડ અવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે જ કાવ્ય રસવત બને છે, રસથી ભરપૂર. આ જ કાવ્યાનુભવની ચરમ સીમા છે.
નિબિડતા.
હા, અને આ જે નિબિડ અનુભવ છે ને, તે અપ્રાકૃત હોય છે.
અપ્રાકૃત એટલે કે?
અપ્રાકૃત એટલે સામાન્ય, ભૌતિક, રોજિંદા અનુભવો જેવો નહીં, એનાથી પર, અલૌકિક કહી શકાય એવો, સુપ્રામંડેન. આ અનુભવ શબ્દ, લય અને તત્વની સંયુક્ત, એકીકૃત અસરથી આપણા સંવેદન તંત્રમાં, આપણી સેન્સિબિલિટીમાં એક વિશિષ્ટ ઝંકાર, એક સ્પંદન ઉત્પન્ન કરે છે. સુંદરમ કહે છે કે આવી ત્રિવિધ નિબિડતા, એટલે કે શબ્દ, લય અને તત્વ, ત્રણેની સમાન અને ઉત્કટ નિબિડતા, એનું સર્જન કરવું એ કવિનું મુખ્ય કાર્ય છે. અને આ નિબિડતાનો અનુભવ કરવો, એને પોતાના ચિત્તમાં ફરીથી જીવંત કરવો, એનું અનુસર્જન કરવું, એ સહૃદયનું કાર્ય છે.
સહૃદય એટલે?
એટલે સમાન હૃદયવાળો, સંવેદનશીલ ભોગતા કે વિવેચક, જે કવિની અનુભૂતિને પામી શકે. એ પણ નોંધે છે કે જો આ ત્રણેય તત્વોની નિબિડતા સમાન ન હોય, કોઈ એક તત્વ નબળું રહી જાય, તો કાવ્ય મંદ તેજસ બની જાય, મતલબ એની પૂરી ચમક ન દેખાય. મોટા ગજાના કવિઓ પણ ક્યારેક આ સર્વાંગીન નિબિડતા સાધવામાં ચૂકી જતા હોય છે.
આ નિબિડતાનો ખ્યાલ ખરેખર બહુ ઊંડો છે અને પ્રભાવશાળી પણ. કાવ્યાનુભવના રહસ્યને સ્પર્શવાની કોશિશ કરે છે. પણ અહીં એક પ્રશ્ન થાય છે, શું બધા લોકો આ નિબિડતાનો અનુભવ એકસરખી રીતે કરી શકે? આપણે જોઈએ છીએ કે એક જ કવિતા કોઈને બહુ જ ગમી જાય, સ્પર્શી જાય તો કોઈને સામાન્ય લાગે, કોઈને સમજાય પણ નહીં. કાવ્યનું મૂલ્યાંકન અને એનો આસ્વાદ આટલા વ્યક્તિલક્ષી કેમ હોય છે? શું સુંદરમ આ વિશે કંઈ કહે છે?
હા, આ બહુ વ્યવહારુ પ્રશ્ન છે અને સુંદરમ એનો જવાબ અધિકાર ભેદના સિદ્ધાંત દ્વારા આપે છે.
અધિકાર ભેદ?
હા, અધિકાર ભેદ. એનો અર્થ છે યોગ્યતા, પાત્રતા, ક્ષમતા કે તૈયારીનો ભેદ. ડિફરન્સ ઇન કેપેસિટી, એલિજિબિલિટી ઓર પ્રિપેરનેસ. સુંદરમ સ્પષ્ટ સમજાવે છે કે જેમ કોઈપણ ઇન્દ્રિયજન્ય અનુભવ માટે શારીરિક અને માનસિક પરિપક્વતા જરૂરી છે, એમ કાવ્યના રસનો, ખાસ કરીને એની નિબિડતાનો અનુભવ કરવા માટે વ્યક્તિના સંવેદન તંત્રનો અમુક પરિપાક જરૂરી છે.
પરિપાક એટલે
મેચ્યોરિટી. હા, મેચ્યોરિટી, રિફાઇનમેન્ટ. એના માટે એમણે બહુ સીધું ઉદાહરણ આપ્યું છે. જેમ માણસ બાળક મટીને યુવાન દને ત્યારે જ શૃંગાર રસનો સાચો અનુભવ કરી શકે, તેમ સંવેદન તંત્ર યોગ્ય રીતે વિકસ્યા અને કેળવાયા વિના કાવ્યરસનો પૂરો આસ્વાદ શક્ય નથી. આ માટે આપણા મજ્જાતંત્રમાં, આપણી સંવેદનાઓમાં અમુક શક્તિ સંચિત થવી, અમુક તિતિક્ષા એટલે કે રિસેપ્ટિવિટી દૃઢ થવી જરૂરી છે. અને આ સંવેદન ક્ષમતા, જેમાં અનુભવ ગ્રહણ કરવાની શક્તિ, સૂક્ષ્મતાને પામવાની ગ્રહણશીલતા, વિકસિત રુચિ, ઊંડા સંસ્કાર, આ બધું આવે એ ભલે જન્મજાત હોય, પણ એને ખેડવવી પડે છે, એનો વિકાસ કરવો પડે છે.
તો એને ખેડવાનો શ્રેષ્ઠ માર્ગ કયો?
સુંદરમ બહુ ભારપૂર્વક કહે છે, ઉત્તમ કવિતાનો નિકટ અને સઘન પરિચય, બીજું કંઈ નહીં. ઉત્તમ કાવ્યોનું વારંવાર પઠન, મનન, ચિંતન. આ સંદર્ભમાં એમનું પેલું પ્રસિદ્ધ વાક્ય છે, કાવ્ય એ જ કાવ્ય શીખવાની મોટામાં મોટી શાળા છે. એમના મતે કવિ બનવા ઇચ્છનાર હોય કે કાવ્યને પામવા ઇચ્છનાર વાચક, બંનેએ મહાન કવિઓની ઉત્તમ રચનાઓને ચરણે બેસીને જ દીક્ષા લેવાની છે. એ જ આપણી રુચિ અને સંવેદન તંત્રને ઘડશે, વિકસાવશે, પરિષ્કૃત કરશે.
બરાબર.
અને આની સાથે સુંદરમ વિવેચનની મર્યાદાઓ પણ સ્વીકારે છે. એ બહુ નમ્રતાથી કહે છે કે ગમે તેવા સમર્થ વિવેચકો પણ ભૂલ કરી શકે છે, એમના મૂલ્યાંકનમાં ચૂક થઈ શકે છે, અને તેઓ પોતે પણ આ લેખમાં જે મંતવ્યો રજૂ કરી રહ્યા છે એમાં ક્યાંક સ્ખલન થયું હોય એ સંભવિત છે. અંતિમ આધાર તો દરેક વ્યક્તિના પોતાના સંવેદન પર જ રહે છે, પણ એ સંવેદન આંધળું કે અપરિપક્વ ન હોવું જોઈએ. એને સતત પરિષ્કૃત કરતા રહેવું, ઉત્તમ કાવ્યોના સેવનથી માંજતા રહેવું એ અત્યંત જરૂરી છે. એટલે જ એ કહે છે કે કોઈ વ્યક્તિનું સંવેદન વાસ્તવિક રીતે, એટલે કે તે વ્યક્તિ માટે તે ક્ષણે સાચું હોઈ શકે, પણ તાત્વિક રીતે, એટલે કે કાવ્યના મૂળભૂત સત્યની દ્રષ્ટિએ સાચું ન પણ હોય જો એ કેળવાયેલું ન હોય.
એટલે કે કવિ અને વાચક બંનેની આ એક નિરંતર યાત્રા છે, પોતાની સંવેદનશીલતાને સતત વિકસાવતા રહેવાની. આ વાત તો જીવનના બીજા ક્ષેત્રોને પણ લાગુ પડે ને?
ચોક્કસ.
હવે આપણે અગાઉ વાત કરી કે સુંદરમ કળાને, ખાસ કરીને કવિતાને, ખૂબ ઊંચું સ્થાન આપે છે. એ કવિને લગભગ બ્રહ્માની સમકક્ષ ગણાવતા હોય એવું લાગે છે. આટલું ઉચ્ચ સ્થાન આપવા પાછળનું કારણ શું?
હા, સુંદરમ કવિ અને કળાને અત્યંત ગૌરવપૂર્ણ સ્થાન આપે છે, અને એનું કારણ છે કવિનું વિશિષ્ટ કાર્ય. કવિ સામાન્ય જીવન વ્યવહારની સપાટીથી ઉપર ઉઠીને અથવા તો ઊંડા ઉતરીને મનુષ્ય માત્રમાં અને સૃષ્ટિમાં રહેલા મૂળભૂત રસ અને રૂપની, એટલે કે બ્યુટી અને એસ્થેટિક એસન્સની ઝાંખી પામે છે, અને પછી તે પોતાની પ્રતિભાથી, ક્યારેક તો માનવ જીવનમાં આજ સુધી જે અવ્યક્ત રહ્યું હોય, જે પ્રગટ ન થયું હોય, તેવી નવી જ સૃષ્ટિ રચી આપે છે. સુંદરમ તો ત્યાં સુધી કહેવા પ્રેરાય છે કે ઈશ્વરે રચેલી પ્રકૃતિનું સૌંદર્ય રમણીય છે જ, પણ મનુષ્ય એટલે કે કળાકારે પોતાની સંવેદના અને કલ્પનાથી રચેલું સૌંદર્ય કદાચ એથી વધુ રમણીય, વધુ આસ્વાદ્ય હોઈ શકે છે.
અચ્છા.
એમની પંક્તિ છે, રચાયેલી સૃષ્ટિ એથી એ કંઈક વિશેષ. તેઓ માને છે કે આ માનવ સર્જિત સૌંદર્યથી પણ ઊંચું જો કોઈ સૌંદર્ય હોય તો તે ફક્ત એક જ છે, ખુદ ઈશ્વરનું પોતાનું સૌંદર્ય, તેનો આનંદ, તેનો રસ. અહીં તેઓ ઉપનિષદના મહાવાક્ય રસો વૈસહ નો સંદર્ભ ટાંકે છે. તે પરમતત્વ પોતે જ રસરૂપ છે. જાણે એ પૂછી રહ્યા છે કે શું ઈશ્વરથી અલગ બીજું કશું ખરેખર છે? જો આખું જગત એ પરમતત્વની જ અભિવ્યક્તિ હોય, એની જ પ્રાદુર્ભૂતિ હોય, તો જગતમાં જે કંઈ રસ અને સૌંદર્ય છે તે મૂળ તો ઈશ્વરના જ રસો છે, ભલે તે અહીં મર્યાદિત રૂપે પ્રગટ થતા હોય.
બરાબર.
તો કળા શું છે? કળા એ મૂળ આનંદ સૌંદર્ય રસના સ્રોત સુધી પહોંચવાનો અને તેને શબ્દ રૂપ રંગ સૂર દ્વારા સાકાર કરવાનો મૂર્ત કરવાનો માનવીય પ્રયાસ છે. અને આ કાર્ય કરવા માટે કવિમાં કંઈક અંશે ક્રાંતદર્શિત્વ હોવું જરૂરી છે.
ક્રાંતદર્શિત્વ
એટલે કે સામાન્ય દૃષ્ટિથી પર જોઈ શકવાની ક્ષમતા,
બરાબર,
વિઝનરી ઇનસાઇટ, અને સહેજ પ્રજ્ઞા એટલે કુદરતી આંતરિક જ્ઞાન, ઇનેટ વિઝડમ, આ બંને અનિવાર્ય છે.
આ તો કવિના કાર્યને એક લગભગ આધ્યાત્મિક ઊંચાઈ બક્ષે છે. કવિ જાણે કે પરમ સત્ય અને માનવ અનુભવ વચ્ચેનો સેતુ બને છે. ખરેખર ખૂબ પ્રેરણાદાયક વિચાર છે. હવે લેખના અંત તરફ જઈએ તો સુંદરમ આ બધા સિદ્ધાંતોના પ્રકાશમાં અર્વાચીન ગુજરાતી કવિતા વિશે પણ થોડી વાત કરે છે, કારણ કે એ એમના પુસ્તકનો મુખ્ય વિષય હતો. એનો મુખ્ય સૂર શું છે?
હા, કારણ કે આ લેખ અર્વાચીન કવિતા પુસ્તકની પ્રસ્તાવના રૂપે હતો એટલે અંતે એ સંદર્ભને સ્પર્શે છે. એ સ્વીકારે છે કે અર્વાચીન ગુજરાતી કવિતા એટલે કે લગભગ 19મી સદીના મધ્યથી એમના સમય સુધીની કવિતા એ છેલ્લા 100 વર્ષની બદલાયેલી જીવનગતિ, નવા વિચારો અને નવી સંવેદનાઓનો પ્રમાણિક આલેખ રજૂ કરે છે. તે વિષયવસ્તુ અને અભિવ્યક્તિમાં વધુ વ્યાપક બની છે. માનવજીવનના નવા અનુભવો, પ્રકૃતિની પહેલા ન જોવા મળેલી છટાઓ, ઉર્મિઓની નવી સંકુલતાઓ અને સૂક્ષ્મતાઓ એમાં પ્રવેશી છે. આ બધું સકારાત્મક છે. પરંતુ સુંદરમ એમ પણ સૂચવે છે કે ગુજરાતી કવિતાએ હજી વધુ ઊંડાણ એટલે કે નિમજ્જન, જીવનના અને અસ્તિત્વના તળિયે ડૂબકી મારવી અને વધુ ઊંચાઈ એટલે કે આરોહણ, ચેતનાના ઉચ્ચ શિખરો સર કરવા પ્રાપ્ત કરવાની છે. એમના મતે આજના જમાનાના વધેલા મનોવૈભવ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ રિચનેસ અને તત્વ સામર્થ્ય એટલે કે ફિલોસોફિકલ ડેપ્થ, એને સાથે લઈને કવિતાએ હજી આગળ વધવાનું છે, હજી વધુ નિબીડ બનવાનું છે. અને એ નમ્રતાપૂર્વક આશા વ્યક્ત કરે છે કે એમનો આ લેખ જે હવે પુસ્તક રૂપે પ્રગટ થયો છે તે કવિતાની આ વિકાસ યાત્રામાં એક નાનો સરખો પરિચારક એટલે કે અટેન્ડન્ટ કે ફેસિલિટેટર બની રહે.
ખૂબ જ સંતુલિત અને માર્ગદર્શક અભિગમ કહેવાય. આખા લેખની ચર્ચાને બહુ સરસ રીતે સમાવી લીધી. તો આજે વિસ્તૃત ચર્ચા થઈ એના પરથી મુખ્ય તારણો શું કાઢી શકાય? મને લાગે છે કે 3 મુખ્ય મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચે છે. પહેલું, કવિતાનો પોતાનો એક આગવો અનન્ય સ્વધર્મ છે. રસ, સૌંદર્ય અને આનંદનું નિર્માણ કરવું આ જ એને અન્ય પ્રવૃત્તિઓથી સ્વતંત્ર બનાવે છે અને કદાચ વધુ સૂક્ષ્મ અને શક્તિશાળી પણ. આ પહેલો અને સૌથી મહત્વનો બોધપાઠ.
બરાબર.
બીજો મુખ્ય મુદ્દો એ કે કાવ્યાનુભવની પરાકાષ્ઠા, એની શુદ્ધતમ ક્ષણ એ નિબિડતામાં રહેલી છે.
હા, નિબિડતા
એટલે કે શબ્દ, લય અને તત્વનું એવું ઉત્કટ અવિભાજ્ય સંયોજન જે એક વિશિષ્ટ અપ્રાકૃત અનુભૂતિ કરાવે, આ કાવ્યનું હાર્દ છે.
બરાબર.
અને ત્રીજું, આ ગહન અનુભૂતિ માટે, આ નિબિડતાને પામવા અને માણવા માટે કવિ અને વાચક બંનેમાં સંવેદનશીલતાનો વિકાસ, એનો પરિપાક થવો જરૂરી છે. સુંદરમાને અધિકાર કહે છે. અને આ અધિકાર કેળવવાનો રાજમાર્ગ કયો? તો કે ઉત્તમ કાવ્યોનો નિરંતર સઘન પરિચય અને પરિશીલન. એટલે કે સારી કવિતા વાંચવી અને માણવી એ જ કવિતાને વધુ ઊંડાણથી સમજવાની ચાવી છે.
એજ કાવ્ય, એજ કાવ્ય શીખવાની શાળા.
બરાબર. આ વિચારો જે સુંદરમે દાયકાઓ પહેલાં રજૂ કર્યા તે આજે પણ એટલા જ મહત્વના છે, કદાચ વધુ મહત્વના છે. ભલે આપણે સાહિત્યના ઊંડા અભ્યાસુ ન હોઈએ, પણ કળાને તેના પોતાના માપદળથી જોવાની, તેના સ્વધર્મને સમજવાની દૃષ્ટિ કેળવવી એ જરૂરી છે. જીવનમાં સૌંદર્ય અને આનંદનું શું સ્થાન છે એની માત્ર ઉપયોગિતાવાદી દૃષ્ટિથી પર જઈને કદર કરવી એ સૌના માટે ઉપયોગી છે. આજના ઘોંઘાટિયા, ઝડપી અને ઘણીવાર કઠોર બની જતા વાતાવરણમાં કળા આપણને શું આપી શકે, આપણી સંવેદનાઓને કેવી રીતે પોષી શકે તે સમજવું વધુને વધુ પ્રસ્તુત બનતું જાય છે.
અને એ જ વાતને આગળ વધારીએ તો એક અંતિમ વિચાર જે સુંદરમનો લેખ આપણી સમક્ષ મૂકી જાય છે તે ખરેખર ખૂબ જ પડકારજનક છે. તેઓ જે રીતે સૂચવે છે કે રાજકારણ, નીતિ અને સમાજ જેવી સ્થૂળ ગણાતી પ્રવૃત્તિઓએ કળા પાસેથી સૌંદર્ય, સંવાદિતા, સૂક્ષ્મતા અને સંવેદનશીલતા શીખવી જોઈએ.
હા,
પોતાની વિરૂપતા, જડતા અને કઠોરતા દૂર કરવા માટે તે વિચાર આજે કેટલો પ્રસ્તુત લાગે છે. શું આપણો સાંપ્રત સમય, આપણી જાહેર ચર્ચાઓ, આપણો સામાજિક વ્યવહાર, આપણું રાજકારણ, કળામાં રહેલી આ સંસ્કારિતા, આ સંવેદનશીલતા, આ આનંદલક્ષી દૃષ્ટિ અપનાવીને વધુ સારા, વધુ માનવીય બની શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો રહ્યો.
ખરેખર આત્મનિરીક્ષણ માંગી લે તેવો મુદ્દો છે. કળા માત્ર મનોરંજન નથી, પણ જીવનને સંસ્કારિત કરવાની શક્તિ પણ ધરાવે છે. આજની આ ઊંડાણભરી ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આશા છે કે સુંદરમજીની વિવેચન દૃષ્ટિએ આપણને કવિતા, કળા અને કદાચ જીવનને પણ જોવા સમજવાની એક નવી, સમૃદ્ધ અને પ્રેરણાદાયી દિશા આપી હશે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.